सहजानंद स्वामी महाराज नी जय। तारीख 25/12/2014।
वचनामृत लोया 10 निर्विकारी रहियानु।
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે।
સંવત 1877 ના માક્ષર સુધી 8મને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાતઃકાળને સમય વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય, એ બે પ્રકારના જીવ છે। તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય, જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય, અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય। તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિશે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે। તે કેવી રીતે થાય છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે, એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ। તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે, તે કર્મે કરીને સ્નેહમાં પણ ત્રણ પ્રકાર છે। પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી, એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે, અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે। એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે, અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે, અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદ અનુસારે પદાર્થમાં હેત થાય છે। ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે, તે જો ઋણા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે, અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે। ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહીં, અને કાળ સત્યુગ, ત્રેતા, દ્વાપર, કળી રૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે, તે જ્યારે હૈયામાં કળી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બહાર નેત્રની આગળ ધારવી। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવ યૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે કેમ છે? ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે માટે તેમાં મંદ વેગ છે, અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ભળે છે અને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડોગાઢ નથી થતો, અને યુવાન સ્ત્રીને વિશે ભૂંડોગાઢ થાય છે ને વિકારને પામી જાય છે, એને મધ્યમ વેગ જાણવો, અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ને જીવ એ બે ભળીને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે તો એ ત્રણેય પ્રકારની સ્ત્રીને વિશે ભૂંડાઘાટ થાય છે ને વિકારને પામે છે, અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે એને તીવ્ર વેગ જાણવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં, ત્યારે તેને કયો વેગ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે, તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે, અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે તેણે કરીને એ દોષની અતિ દ્રઢતા થઈ છે. માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બે આવે છે, પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે તે દોષની શેડ મન ઇન્દ્રિયોને વિશે સોંસરી નિસરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે, કેમ જે એણે એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોકને વિશે પરમ દુઃખદાયી છે, ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિશે અનંત વાર થઈ છે, અને હજી જો પરમેશ્વરને નહીં ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે, માટે એ વાત દુર્લભ નથી, અને એ ભગવાન અને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે, અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં, અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા હતા, ને રમણીય એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય તેમ વિચારે જે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીયાદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે, એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે, અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે, અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે છે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું, અને તે સંત પરમેશ્વરના ભક્ત છે, અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું, અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે
દ્વિપતય એવ તેન યયુરંત મનંતતયા ત્વમપિ
ઇત્યાદિ શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં, અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે, જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે, અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે, અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને જે હું બહુ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરોઘર માંગી ખાય તેણે કરીને એમ ન માને જે હું હવે તો ગરીબ થઈ ગયો, કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વને વિશે સમબુદ્ધિ વર્તે છે તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે, અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી, કેમ જે એની દૃષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દૃષ્ટિ મોટી થાય છે, અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે, અને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે, અને એવી રીતે જે સમજ્યો છે તે સુખ્યો છે તથા જે વિશ્વાસી હોય કહેતા એમ સમજતો હોય જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે, એ બે જણ જ સુખ્યા છે, અને એ વિના જે બીજા છે તે સુખ્યા નથી. ત્યાં શ્લોક છે.
યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધેઃ પરમ ગતઃ તાવુભૌ સુખ મેધેતે ક્લિશ્યત્યંતરિતો જનઃ.
તથા ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે
વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે.
એવી રીતે જેની અલૌકિક દૃષ્ટિ થાય છે તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે, અને આ બે શ્લોક છે તેનો પણ એક સરખો ભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કંઈક છે, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાંથી ઉપજાય એવા જે સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ, એમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે
સત્વમ યદ બ્રહ્મ દર્શનમ.
તથા સત્વગુણની સંપત્તિ જે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમદમાદિક છે, એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે. અને વળી એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે
વિદ્યા વિદ્યે મમતનુ વિદ્યુદ્ધવ શરીરીણા બંધ મોક્ષ કરી આદ્ય માયયા મે વિનિર્મિતે.
માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે. પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર અમથી થાય નહીં, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું અને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે, અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તે માયા છે, તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે, અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે, અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિપુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનનું મહાત્મ્ય સારી પીઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી, અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો પોચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં, અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણ રૂપ માયા રાખે નહીં, અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે, અને જેના જીવને વિશે એવા આશ્રામાં કાંઈ કાચ્યપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે, જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું દસમું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 312. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જે કોઈને કલ્યાણ કરવું હોય ને ઘરમાં રૂપિયા હોય તો બાઈ ભાઈ બંનેના બે મંદિર કરાવો, એટલે તેનું કલ્યાણ થઈ રહ્યું છે. વાત 313. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વરસાદ તો ભગવાન વરસાવે છે ને ઇન્દ્ર તો રિસાઈ ગયો છે, તે વરસાવતો નથી ને કાળ પણ કોપ્યો છે, પણ દયા આવ્યાથી વરસાદ કર્યો છે. વાત 314. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રૂપિયામાં ઘરમાં સ્ત્રીમાં ને દેહમાં માલ માનશો નહીં, દાણા તો ભગવાન આપશે તે એકઠા કરીને આવરદા પૂરો કરવો છે, ને ઘરમાં કામ કરનારા હોય ને રૂપિયા હોય તેને તો દાણા ખાઈને વાતું સાંભળવી, ને જેને કાંઈ ન હોય તેને કોષ જોડી દેવો, ને કામ કરવા મંડી પડે ને પછી ભગવાન ભજવા. આ દેહ તો પાણીનું પૃથ્વીનું આકાશનું બંધાયું છે ને તેમાં ભળી જશે, ને બધાય મોટેરાને એક મહિનો વાતું સાંભળવા અહીં રહેવું એમ આજ્ઞા છે. વાત 315. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સત્સંગ ન પડે તો તિલક ન કરવું, ને કહેવું કે હું સત્સંગી નથી ને મારાથી પડે નહીં, પણ ભગવાનને સાધુ સાચા છે એમ કરશે તેનો અંતે તો મોક્ષ થશે, પણ સત્સંગમાં રહીને શિક્ષાપત્રી નહીં પડે તેને દુઃખ આવશે ને ભગવાન સુખે ભજાશે નહીં. વાત 316. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, 69 કાળ પડ્યો પછી બીજે વર્ષે 45 મહારાજે કાગળ લઈને ગઢડે મોકલ્યા હતા, તે અમે મહારાજથી જુદા પડ્યા એટલે દેહમાં તાવ આવ્યો ને મહારાજ પણ માંદા થયા, પછી અનેક માણસ ને ઢોર મરી ગયા ને બાળો 7 પૃથ્વીમાં રહ્યો નહીં ને મળદાને ખેંચનાર કોઈ રહ્યું નહીં, તેથી ગામ ગંધાઈ ઉઠ્યું ને હાડકાના ઢગલા થયા, એમ પોતાના દેહની ને બ્રહ્માંડના જીવના દેહની એકતા સમજવી. વાત 317. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, વસરામ ભક્તના ગુમડાનું બહુ દુઃખ જોઈને મને તાવ આવી ગયો, પછી ગુમડું ફાટ્યું ને સુખ થયું એમ દયાનું અધિક પણ સમજાવ્યું. વાત 318. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, કાળ પડશે તો સત્સંગી દુઃખ પામશે ને આપણાથી દાણા ખવાશે નહીં ખવાય. વાત 319. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, ખળખળીએ નાતા નાતા બખોલમાં પગ પેસી ગયો, તે ભાંગી જાય પણ મહારાજે રક્ષા કરી તેથી તરત ખેંચી લીધું, અને વાડીમાં પથ્થર ઉપર હું પડી જતો હતો કે જેમ કોઈ ઝાલી રાખે તેમ અધ્ધર રહ્યો. વાત 320. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો તે દિવસે અહીં મને તાવ આવ્યો, તે તાપતા સગડીમાં શરીર ઉડી પડે એવો બળ્યો તાવ આવ્યો, તથા ભીંત પડી ગઈ તથા ખડ બળી ગયો. વાત 321. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, ગઈ રાજા જેવો રાજા કરવો છે તે થશે, ત્યાર પછી 2 કરોડ માણસ આ છે તેથી બીજા વધારે ભગવાન ભજશે, ને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય કરવા છે. વાત 322. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રહલાદે 10,000 વર્ષ સુધી નરનારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિએ કરીને જીતી લીધા. વાત 323 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભાગવતના 5મ સ્કંદમાં જળ ભરતે રહુગણને કહ્યું, જે તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી, અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વેષાદિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી, તો તારો રાજ્ય ભૃત્યાદિક ધર્મ તે અમારા બ્રહ્મવેતાની સી ગણતીમાં. વાત 324 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 39મું વચનામૃત વંચાવ્યાની આજ્ઞા કરી ને બોલ્યા, જે આ વચનામૃતમાં કહ્યું છે એ વાત પણ એક સમજવાની છે. વાત 325 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વંચાવીને વાત કરી આજ્ઞા કરી ને બોલ્યા, જે આ વચનામૃતમાં કહ્યું છે તે મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઉર્ધ્વ રહેતો હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જશે. વાત 326 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રગટ મૂર્તિ વિના બીજા કોઈમાં માલ નથી, તે ઉપર સાખી બોલ્યા,
મુવેકુ જીભાવે અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો હું માયા કો ગુલામ હે, વિદ્યા કો બખાને કછુ મન હું કી જાને, એસે નિપટ સયાને તાકો વાસના મે ધામ હે, સારી સૃષ્ટિ કુ ઉપજાવે સબ જીવ કુ નિભાવે, જગ ઈશ જુ કહાવે તો હું મન પરિણામ હે, જ્ઞાન ભક્તિહીન અતિ ઉર્મે મલિન એસે મુડકુ મુકુંદ કહે બ્રહ્મ કુ નઠામ હે, રાજા ચોર યોગી ગૃહી દ્વિજ રાખત પરનાર, એસો અધર્મ દેખે કે ઈશ ધરત અવતાર.
વાત 327 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે, ને ભગવાન તો આપણા જીવમાં બેઠા છે ને દેહ મૂકવા સમય દેખાય છે, ને સ્મૃતિ રહે તે તો સર્વ સાધનના અંતને પામે, તે ઉપર ભરતજીની વાત કરી. વાત 328 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ એ બે સાધન છે, તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતા કરતા આત્માને પરમાત્મા બે જ રાખવા છે. વાત 329 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ મહુવાના હરિભક્ત ડાયાને કહ્યું, જે ભૂત કાઢવું એમાં અમારું શું કામ છે, સ્વામિનારાયણને ગળે ઘણાય ચાકર છે, એક હનુમાનજીની માનતા કરશે એટલે હનુમાનજી જશે, તે મારી મારીને તેના ભૂક્કા કાઢી નાખશે. વાત 330 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને જ્ઞાન શીખતા તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં, માટે હું ભગવાનનો ને એ મારા એમ માનવું, ને હેત તો 15 આના સ્ત્રીમાં છે ને 1 આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે, તે કલ્યાણ કરે એ એની મોટાઈ છે. વાત 331 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસવું, ને તે મૂર્તિ તે શું, જે ભગવાનની કથા વાર્તાને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. વાત 332 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ હોય ત્યાં નિંદ્રા કામ સ્વાદ લોભ એ સર્વ દેહ ભેળા હોય, માટે તેને તો દેહ ભેળા જ કરી રાખવા, ને કોઈ વ્યસન રાખે છે, અફીણનું હોકાનું સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વ સુખ જેવા જણાય છે પણ એ તો દેહને દુઃખ દે એવા છે. વાત 333 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે, એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિય અંતકરણનો કુસંગ, માટે સર્વના છળમાં આવવું નહીં, સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે, ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને ભ્રમરૂપ કરે. વાત 334. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા, તો પણ નોળિયો સોનાનો થયો નહીં. ને ઋષિના ચાર શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો, એ જ સત્પાત્રની સેવાનું ફળ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 12. ભક્ત. ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં મુક્ત મુનિએ શ્રીહરિને કહ્યું, રામાનંદ સ્વામીની મરજી આપ એક જ જાણો છો, એટલે અમે આપની મરજીમાં વર્તવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. આ સાંભળી શ્રીહરિ કહે, પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી, ભગવાનનું ધાર્યું કરે ત્યારે તેમાં ભગવાનના જેવા ગુણ આવે છે. ભગવાનના ગુણ જ્યારે આવે ત્યારે તે અતિ પ્રતાપી થાય છે. પ્રકૃતિ પુરુષ સુધીના ભોગ તેને હળાહળ ઝેર જેવા દિસે છે. સહજ રીતે દેહ નિભાવવા ગુજરાન કરે પણ દેહનું જતન ન કરે. સર્વ કરતા ભગવાનમાં અધિક માલ માને. ભગવાન વિનાનું સુખ મહાભયંકર માને. આવી સમજણવાળો હરિભક્ત મોટો છે. ભુજ આવવા સાથે જોડાનાર હરિભક્તોને શ્રીહરિએ કહ્યું, હરિભક્તોએ નાત જાતનો ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું, એકબીજાને ટૂંકારે બોલાવવા નહીં, કોઈને પારકો માનવો નહીં, આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે બુદ્ધિવાળો છે. બુદ્ધિવાળાને સાચી વાત તરત સમજાય છે. સવળું ગ્રહણ કરે તેને કોઈ પ્રકારનો ક્લેશ થતો નથી. સવળું ન લે એ બુદ્ધિવાળો નથી. અવળું લેતો હોય તેના સંગથી દૂર રહેવું. સત્સંગમાં ધર્મનિયમ યુક્ત તથા સંત ઉપર પ્રીતિવાળા, એકમતીવાળા અને સમાધિનિષ્ઠ ઘણાય ભક્તો છે. તેમને કોઈ સિદ્ધિઓ દેખાડે, ધન પુત્ર કે ગરાસ આપે તથા કામણ ટૂમણ કરે, મરેલાને જીવતા કરે, આકાશમાં ચઢે એવા સત્સંગ વિનાના બીજા મનુષ્યો મળે તો પણ તેને વિશે તેમને નિષ્ઠા થતી નથી અને એવાને તે પાખંડી માને છે. દેહમાં ગમે તેવો રોગ આવે તેને પ્રારબ્ધ કર્મનું ફળ સમજીને તે મટાડવા માટે દોરા ધાગા બાંધતા નથી. બે દિવસ વહેલું મોડું મરવાનું તો છે જ, પુરુષ પ્રકૃતિ સુધી કોઈ અમર રહેતું નથી એમ સમજીને પુત્ર કે સ્ત્રી જીવે મરે તેનો શોક કરતા નથી, અમારાથી અધિક કોઈને હિતકારી માનતા નથી. હરિનું શરણું લીધું તેને બીજા બિચારા દેવ વગેરે શા કામના છે. ચક્રવર્તીનું શરણ લીધા પછી કંગાલનું શરણ લેવાનો કાંઈ અર્થ નથી. જેમનો પાકો સત્સંગ હોય છે તેમાં કોઈ ભૂત પ્રેત કે પાખંડી પ્રવેશ કરી શકતા નથી. નાસ્તિકને ઈશ્વરનો ડર નથી. ભગવાન કે ભગવાનના સંત પ્રગટ મળે છે ત્યારે જીવની બુદ્ધિ આસ્તિક થાય છે. આસ્તિક થયા વિના મોક્ષ થાય નહીં. નાસ્તિક, શુષ્ક વેદાંતી, કૂડાપંથી, શક્તિપંથી અને અસુર પાંચે એક નાતના છે. અમારા સત્સંગીઓએ તેનો સંગ ન કરવો. સુખપુરમાં રાવત ધાધલના ભવનમાં શ્રીહરિએ રાજાને કહ્યું, ધારેલી ટેક ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી મૂકે નહીં, વિષમ દેશકાળે પણ તેમાં ફેર ન પડે, મનનું ધાર્યું ક્યારેય ન કરે, જેમ પતાકા પવનની દિશામાં વળે છે તેમ ઘડીએ ઘડીએ પોતાના મનને સંત કહે તેમ વાળે, તેને સર્વે હરિભક્તોમાં મોટેરો જાણવો. ટીકરેપુરના વસતા સુથારને કાશી જવાની ઈચ્છા હતી. શ્રીહરિએ તેમના મનનો સંકલ્પ જાણીને કહ્યું, જેને ભગવાન અને ભગવાનના ભક્તનો યોગ થયો છે તેને ગોકુલ, મથુરા, અયોધ્યા, કાશી, જગન્નાથ, બદ્રીનાથ, મુક્તનાથ, દ્વારકા વગેરે બધા તીર્થ તેમાં આવી ગયા. લોકો તીર્થ કરવા જાય છે એ બધા તીર્થ આજે તમારા ઘરે આવ્યા છે. આ અમારું વચન નહીં માનો તો ફરી ઘર આંગણે પાછા નહીં આવો. આ સાંભળી વસતા સુથારને તીર્થ કરવા જવાનો ઘાટ ટળી ગયો. હરિ હરિજન કે જોગ, ગોકુલ મથુરા વધ્યપુર, કાશી જાવત લોગ, સો સબ આયે હે તબ ઘર. જગન્નાથ સો આયે, બદ્રીનાથ સો આયે તે હી, મુક્તિનાથ હી તાય, દ્વારાપુરી લગ આયે સબ. વચન નહીં માનો જો હમારા, ફેર નહીં આવો ઘર દ્વારા.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 9/1983 હરિદમ, યોગીજી મહારાજના નિર્વાણ દિને ડેરીએ પ્રાર્થના, પરમ પૂજ્ય સ્વામી શ્રી.
હે મહારાજ, હે સ્વામી,
હે સ્વામી,
આ સાંભળવાનું છે. હે શાસ્ત્રી મહારાજ, હે યોગીજી મહારાજ, હે સ્વામીજી, હે સાક્ષાત ધામ ધામીને મુક્ત બાબા ધરતી પર આવીને આપ સૌનું ખૂબ ખમ્યા. શરીરનું હીર નીચોવી નાખ્યું, લોહીનું એક એક ટીપો સમગ્ર જન સમાજ અર્થે, સમગ્ર ગુનાદુ સમાજ અર્થે વાપરી નાખ્યું. કાંઈ ખાધું નહીં, કાંઈ પીધું નહીં. જગતનું હતું એથી આનંદનું જગતને આપ્યું. ખૂબ ખમ્યા, ખૂબ નમ્યા, ખૂબ સૌને ગમ્યું. આજના શુભ મંગલકારી દિવસે એટલી જ પ્રાર્થના કરીએ છીએ. તમે અમારી કાકડુદે સાંભળીને અમારી અમારા તરફ ખૂબ કૃપા વરસાવીને એટલું કરી આપો. અમે તમારું ને તમારા વડીલ ભગવદી સંતો હરિભક્તોનું ખૂબ ગમાડી તેમને દિલથી નમતા રહીએ, એમનું સૂચન સ્વીકારતા રહીએ, એમના થકી આવે ભીડો ખમતા રહી, આટલું તો જરૂર છે. હે બાપા, સમગ્ર સમાજના ગુલામ થઈને આપ હંમેશને માટે કાયમ વર્ત્યા. તમારી હરેક સેકન્ડ હરેક પળ સમગ્ર સત્સંગના ચરણરજ થઈને ગુલામી અવસ્થામાં જ પસાર થઈ છે. સૌનાય દાસના દાસ થઈને વર્ત્યા, સાવ અલ્પમાં ખોવાઈ ગયા. નગોનો નફત, નાનો મોટો, સૌની સાથે ગુલામ ભાવે સૌની સેવા કરી, સૌની કક્ષાએ થઈને સૌની જાનદાસ થઈને સૌને સ્વીકાર. એ કક્ષાએ હે પ્રભુ આપ જ વર્તી છો, પણ અમને એવો બુદ્ધિઓ આપો, અમે તમારા અને તમારા ભગવાનની સંતો હરિભક્તોના ગુલામ થઈને મોટેરા છે ને દિલથી મોટા માનીને સ્વીકારીએ. એ આજના શુભ મંગલકારી દિવસે અમારી ઉપર કૃપા વરસાવીને ખરેખર બુદ્ધિઓ આપજો. હે બાપા, ગુલામ તો સૌનાય થવું છે, પણ પેલા તમારા થઈ જાય, તમારા ભગવદી સંતો હરિભક્તોના થઈ જાય. આટલું તો આ વર્ષ બે વર્ષમાં જરૂર થઈ ગયું. હે મહારાજ, હે સ્વામી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, તમે તો સૌનાય સુહૃદ મિત્ર બન્યા, સૌનાય સુહૃદ સેવક બન્યા. તમારે હરેક સેકન્ડ હરેક અમારે સુહૃદ ભાવ જ, સુહૃદ ભાવને જ મેં અખંડ દેખાય છે. તમારું જીવન કેવળ પરને અર્થ, તમે દુઃખે દુઃખી બન્યા છો, સુખે સુખી બન્યા છો. તમે તમારી કોઈ ચીજ વાલી રાખી નથી, ભક્તોને સંતોને જ વાલા રાખી. હે સ્વામી, હે દયા, બીજું તો કાંઈ નહીં, પણ અમે તમારા સુહૃદ બનીએ, તમારી સાથે સહૃદય બનીએ, વડીલ ભગવાદી સંતો હરિભક્તોની સાથે સુહૃદ બની, આટલું તો જરૂરથી કરા. અમારી આ કાકલુદી સૌની કાકલુદી છે, ધરતી ભરાવીને આપે કોની સેવા નથી કરી, સેવા તમારું જીવન હતું, સેવા તમારો આરામ હતો, સેવા તમારી પરાભક્તિ હતી, સેવા તમારું સુખ હતું. તો એવી તમારી અને તમારા વડીલ હરિભક્તો ભગવદી સંતો હરિભક્તોની અમે મનસા વાચા કર્મના સેવા કરી શકીએ એટલું તો જરૂર છે કે ધરતી પર આવીને સમગ્ર માનવ જાતિનું બધું જ ગમાડ્યું. કોઈનું નોંધ્યું નહીં, કોઈનું જોયું નહીં, કોઈની ટીકા ચર્ચા કરી નહીં. દરેકના થયા, દરેકના દોષ સ્વભાવ બધું જ ગમાડ્યું. જ્ઞાનમાં છતાં ખૂબ અજ્ઞાની રહ્યા, સમ્રાટ છતાં ગુલામ થઈને વર્ત્યા. સૌને તમે પોતાનો પ્રાણ માનતા, એવા પ્રાણેશના ભાવથી આપ સૌમાં અતૃત થયા. એક ધાર ઉદી એક ધારી પ્રીતિ, એ ચરણ તમારા અંતરતમમાંથી કાયમ નીકળતું દેખાયું છે. આવું તે કોણ વર્તે? પ્રેમનો એ પ્રવાહ, સુહૃદ ભાવનો એ ધોધ, સેવાની રસમયતા, ભક્તિને વિપુલતા, હે મહારાજ, ધરતી પર આપે દેખાડી. આજના શુભ દિવસ તમારા ચરણાવિંદમાં એટલી જ પ્રાર્થના કરીએ છીએ, દિલથી પ્રાર્થના રડીને પ્રાર્થના કરીએ છીએ, અંતરમાં કોક રાજી કરવાની દિલથી ભાવનાથી પ્રાર્થના. તમે તો સૌનું ગમાડ્યું, સૌમાં સમાયા, અમે કેવળ તમારામાં સમાઈએ. તમારા ભગવદી, તમારા આત્મીય સ્વજનો, તમારા વાલા દીકરાઓ, તમારા જેવા પ્રાણ, તમારા પ્રાણ જેવા મુક્ત સૌને સ્વીકારીએ, મનથી સ્વીકારીએ, પ્રાર્થના કરીએ, બળ આપજો. આટલું તો હે સ્વામી જરૂરથી કરાવજો.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.